એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સમકાલીન વિચારકની વાત કરવા જઈ રહ્યા છે જેમનું નામ કદાચ તમે સાંભળ્યું જ હશે.
હા, બિલકુલ.
એક તરફ એકદમ ગહન ફિલોસોફી, બીજી બાજુ હોલિવૂડ ફિલ્મોના ઉદાહરણો અને સ્ટેજ પર એમની રજૂઆત પણ કેવી એકદમ નાટકીય.
હા હા,
આપણે વાત કરી રહ્યા છીએ સ્લાવો ઝિઝેકની, સ્લોવેનિયન તત્વચિંતક, સાંસ્કૃતિક વિવેચક અને એક એવા બૌદ્ધિક જેમના વિચારો જેટલા પ્રભાવશાળી છે ને એટલા જ વિવાદાસ્પદ પણ.
બિલકુલ સાચું. ઝિઝેક ખરેખર એક કોયડો છે. કોઈ એમને સાંસ્કૃતિક સિદ્ધાંતના એલ્વિસ કહે છે.
હા, મેં સાંભળ્યું છે.
તો કોઈ વળી ફિલોસોફીના રોકસ્ટાર. એમની ઓળખ જ એવી છે કે જટિલ વિચારોને એકદમ ઉશ્કેરણીજનક રીતે રજૂ કરે અને ઘણીવાર રમૂજ સાથે. હેગેલ, માર્ક્સ, લાખન આ બધા ભારેખમ નામો છે, પણ ઝિઝેક એમના સિદ્ધાંતોને રોજિંદા જીવન, જોક્સ, પોપ કલ્ચર એ બધા સાથે સહેલાઈથી જોડી દે.
અને એ જેમની ખાસિયત છે ને.
હા, એ જેમની અપીલ છે, અને સાચું કહું તો એ જેમની ટીકાનું કારણ પણ બને છે.
બરાબર. અને એટલે જ આજનો આપણો આ સંવાદ મને લાગે છે કે રસપ્રદ રહેશે. આપણે ઝિઝેક નામના આ વૈચારિક વાવાઝોડાને સમજવાની કોશિશ કરીએ.
ચોક્કસ.
એમની વિચારધારાની વિભાવના શું છે, પેલું વાસ્તવિક, ધ રિયલ વિશે એ શું કહે છે, અને શા માટે એ આધુનિક ઉદારવાદના આટલા મોટા ટીકાકાર છે?
ઘણા પ્રશ્નો છે.
હા, તો આજનો આપણો હેતુ એ જ છે કે ઝિઝેકના મુખ્ય વિચારો શું છે અને આજના સમયમાં એ કેટલા સુસંગત છે, કેટલા મહત્વના છે. આપણે એમના લેખો, પુસ્તકો, ઇન્ટરવ્યૂઝ એ બધા સ્ત્રોતોમાંથી જરૂરી વાતો તારવીશું. તો ચાલો શરૂ કરીએ.
ચાલો. ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ. ઝિઝેકને સમજવા માટે એમનો સમય અને સ્થળ સમજવું બહુ જરૂરી છે. એમનો ઉદય એવા સમયે થયો જ્યારે દુનિયા મોટા પાયે બદલાઈ રહી હતી.
હા, 80-90નો દાયકો.
બરાબર. યુગોસ્લાવિયા, જ્યાં એમનો ઉછેર થયો ત્યાં સમાજવાદનો અંત આવી રહ્યો હતો. બર્લિનની દિવાલ તૂટી શીતયુદ્ધ પૂરું થયું.
અને પેલો ઇતિહાસનો અંતવાળો વિચાર.
હા, ફ્રાન્સિસ ફુકુયામા. એ સમયે એવું લાગતું હતું કે ઉદાર મૂડીવાદી લોકશાહી જ અંતિમ વિજેતા છે, બસ હવે કશું નવું નહીં આવે.
પણ ઝિઝેકનો અનુભવ અલગ હતો ખરું યુગસ્લાવિયાનો.
હા, બહુ જ. ટીટોના શાસન હેઠળનો સમાજવાદ સોવિયત મોડલથી થોડો જુદો હતો, પણ ઝિઝેકે એ સમાજવાદની મર્યાદાઓ, એની પોક્કળતા નજીકથી જોઈ હતી.
એટલે એમને સમાજવાદ સામે તો વાંધો હતો જ.
હા, પણ પછી જ્યારે મૂડીવાદ આવ્યો અને એનો વિજય થયો ત્યારે એની સમસ્યાઓ અને એના વિરોધાભાસો પણ એમને એટલા સ્પષ્ટ દેખાયા.
અચ્છા, એટલે એવું નથી કે ખાલી સામ્યવાદના ટીકાકાર હતા.
ના ના, ઉદાર મૂડીવાદના પણ એટલા જ, કદાચ એનાથી વધુ તીખા ટીકાકાર બન્યા.
ઓકે. અને એમના વિચારોના મૂળમાં કોણ છે? પેલી ત્રિપુટીની વાત તમે કરી હતી.
હા, એમના વૈચારિક વિશ્વના 3 આધાર સ્તંભ, જર્મન ફિલોસોફ હેગલ,
ડાયલેક્ટિક્સ વાળા.
હા, પછી કાર્લ માર્ક્સ, ક્રાંતિકારી સિદ્ધાંતકાર, અને ફ્રેન્ચ મનોવિશ્લેષક જેક લેકાન. એમનું લગભગ બધું જ કામ આ 3ના સિદ્ધાંતોનું એક અનોખું, ગતિશીલ અને ઘણીવાર વિસ્ફોટક કહી શકાય એવું મિશ્રણ છે.
એટલે હેગેલના ડાયલેક્ટિક્સ, માર્ક્સની વિચારધારાની સમજ અને લેકાનનું અજાગ્રત મન, આ બધાનો ઉપયોગ કરીને એ આપણી દુનિયાનું વિશ્લેષણ કરે છે.
બિલકુલ. પ્રારંભિક જીવન અને શિક્ષણ.
એમના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ. જન્મ લ્યુબ્લેજાનામાં, સ્લોવેનિયાની રાજધાની.
હા, 1949માં.
હા, 21 માર્ચ.
લ્યુબ્લેજાના યુનિવર્સિટીમાંથી જ ફિલોસોફી અને સમાજશાસ્ત્ર ભણ્યા, અને PhD પણ ત્યાં જ કરી, જર્મન આદર્શવાદ પર.
પણ પછી કંઈક ગરબડ થઈ હતી ને નોકરી બાબતે.
હા, એમના શોધ નિબંધને રાજકીય રીતે વિવાદાસ્પદ ગણવામાં આવ્યો, એટલે એમને યુનિવર્સિટીમાં ભણાવવાની નોકરી ન મળી.
ઓ.
અને આ જ સમયગાળામાં એમણે જેક લેકાનના વિચારોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. પછી તો એ પેરિસ ગયા.
પેરિસ.
હા, અને ત્યાં લેકાનના જમાઈ અને વારસદાર જેક્સ એલન મિલર પાસે એમણે મનોવિશ્લેષણમાં બીજી ડોક્ટરેટ મેળવી.
અચ્છા, બીજી PhD.
હા, અને આ પેરિસના અનુભવે લેકાનિયન વિચાર પર એમની પકડ મજબૂત કરી દીધી, જે પછી એમના આખા કામમાં દેખાય છે.
એટલે લેકાન એમના માટે બહુ મહત્વના રહ્યા.
ખૂબ જ. મુખ્ય વિચારો અને દાર્શનિક યોગદાન.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. સૌથી પહેલાં પેલી એમની ફેમસ કોન્સેપ્ટ, વિચારધારાની વિવેચના, આઈડિયોલોજી ક્રિટિક. આપણે સામાન્ય રીતે શું સમજીએ? વિચારધારા એટલે કોઈ ખોટો ભ્રમ,
હા, કે કોઈ આપણને ઉલ્લુ બનાવે છે એવું કંઈક. પણ ઝિઝેક અહીં લકાનનો ઉપયોગ કરીને વાતને થોડી જુદી રીતે મૂકે છે.
કેવી રીતે?
ઝિઝેક કહે છે કે વિચારધારા ફક્ત આપણા માથામાં રહેલો કોઈ ખોટો આઈડિયા નથી, એ તો આપણા રોજિંદા જીવનમાં, આપણી ટેવોમાં, આપણા રીત રિવાજોમાં વણાઈ ગયેલી છે.
ઓકે.
એ આપણી અજાગૃત ઈચ્છાઓ અને આનંદ, લકાન એને જોયસન્સ કહે છે, એને ઘડે છે. ઝિઝેકનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, તેઓ સારી રીતે જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેઓ તે કરી રહ્યા છે.
હા, સાંભળ્યું છે. એનો મતલબ શું?
મતલબ કે આપણે ઘણીવાર સિસ્ટમની સમસ્યાઓથી વાકેફ હોઈએ છીએ, જેમ કે પર્યાવરણ બગડે છે, આર્થિક અસમાનતા છે, આ બધું ખબર છે.
હા,
પણ આપણે દીવીએ છીએ એવી જ રીતે જાણે કશું ખોટું નથી. શા માટે? કારણ કે એ સિસ્ટમ આપણને ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો છુપો, કદાચ વિકૃત કહી શકાય એવો આનંદ આપે છે, અથવા તો એના વગર જીવવું આપણને અશક્ય લાગે છે.
બાપરે, એટલે આપણે જાણી જોઈને ભ્રમમાં જીવીએ છીએ.
હા, એક અજીબ સંતોષ સાથે. ઝિઝેકના મતે આજ આપણા સમયનો સૌથી મોટો ભ્રમ છે.
આ ખરેખર વિચારવા જેવું છે. અને આની સાથે જોડાયેલો બીજો એક જટિલ ખ્યાલ છે, લેકાનિયન વાસ્તવિક, ધ રિયલ. એ શું છે?
વાસ્તવિક એટલે આપણી જે સામાન્ય પ્રતિકાત્મક વાસ્તવિકતા છે ને, ભાષા, નિયમો, સમાજ,
હા,
એની પાછળ છુપાયેલી પેલી અસ્તવ્યસ્ત, આઘાતજનક શૂન્યતા, એવી વસ્તુ જેને આપણી ભાષા કે આપણા પ્રતીકો પકડી જ ન શકે.
ઓકે, કઈ રીતે દેખાય?
ઝિઝેક કહે છે કે આ વાસ્તવિક ક્યારેક અચાનક બહાર આવે, કોઈ મોટી કટોકટીના સમયે, કોઈ હિંસક ઘટનામાં, અથવા તો વ્યક્તિગત માનસિક તકલીફમાં. એ આપણી જે ગોઠવાયેલી દુનિયા છે એની નીચે રહેલી અસ્થિરતા અને વિરોધાભાસનો ઇશારો છે. જેમ કે મૂડીવાદની કટોકટીઓ, પર્યાવરણીય આફતો, આ બધામાં પેલું વાસ્તવિક ડોક્યુ કરે છે.
સમજાયું. આ સમજ આપણને એમની પેલી ઉદાર સહિષ્ણુતા અને બહુ સંસ્કૃતિકવાદની ટીકા તરફ લઈ જાય છે. આજે તો ટોલરન્સને બહુ મોટો ગુણ માનવામાં આવે છે, પણ ઝિઝેક એના પર સવાલ ઉઠાવે છે. કેમ?
હા, કારણ કે ઝિઝેક દલીલ કરે છે કે પશ્ચિમી ઉદાર સમાજોમાં જે સહિષ્ણુતાનો દેખાડો થાય છે એ ઘણીવાર મૂળભૂત આર્થિક શોષણ અને રાજકીય અસમાનતાઓને ઢાંકવાનું કામ કરે છે.
મતલબ?
મતલબ કે આપણે બીજાના ખોરાક, સંગીત, રીતરિવાજોને સહન કરી લઈએ.
બરાબર.
પણ શું આપણે વૈશ્વિક મૂડીવાદની હિંસા કે અસમાનતાને પણ એ જ રીતે સહન નથી કરી રહ્યા? એમના મતે આ પ્રકારની ઉપરછલ્લી સહિષ્ણુતા આપણને વાસ્તવિક મુદ્દાઓ જેમ કે વર્ગ સંઘર્ષ, રાજકીય શક્તિથી દૂર રાખે છે, અને જે સાચું પરિવર્તન આવવું જોઈએ એને અટકાવે છે.
ભારે ટીકા કહેવાય. અને એમના પુસ્તક ધ ટિકલિશ સબ્જેક્ટમાં એમણે દેકાર્તના હું વિચારું છું તેથી હું છુંનો બચાવ કર્યો છે. આજના ઘણા પોસ્ટ મોડર્ન વિચારકો તો વિષય, સબ્જેક્ટને નબળો પાડવાની વાત કરે છે.
હા, પણ ઝિઝેક કહે છે કે આ ખાલી સાર્વત્રિક વિષય જ સાચી રાજકીય ક્રિયા માટે જરૂરી છે.
એનો અર્થ શું?
એમનો કહેવાનો મતલબ એ છે કે જો ખરેખર પરિવર્તન લાવવું હોય તો આપણે આપણી ચોક્કસ ઓળખો છે ને, રાષ્ટ્રીયતા, લિંગ, ધર્મ, વંશ, એનાથી ઉપર ઉઠીને એક સાર્વત્રિક વિષય તરીકે કામ કરવું પડશે. આ વિષય પાસે કોઈ નિશ્ચિત ગુણધર્મો નથી, એ ખાલી છે, અને એટલે જે જૂની સિસ્ટમથી મુક્ત થઈને કંઈક નવું રચવાની ક્ષમતા ધરાવે છે. ઝિઝેક માટે સાચી રાજનીતિનો આધાર આ વિષયની શક્યતા પર છે. મુખ્ય કાર્યો અને વિષયો.
ઝિઝેકે લખ્યું તો ઘણું છે અને એમના પુસ્તકો પણ લાંબા અને જટિલ હોય છે, પણ એમના મુખ્ય વિચારો કયા પુસ્તકોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે?
એમનું પહેલું મોટું અંગ્રેજી પુસ્તક હતું ધ સબલાઇમ ઓબ્જેક્ટ ઓફ આઈડિયોલોજી, 1989માં આવ્યું. બર્લિનની દિવાલ તૂટી એ જ વર્ષે.
હા, ટાઈમિંગ છમેરદસ્ત હતું.
બિલકુલ. આ પુસ્તકે જ એમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી. એમાં એમણે લેકાન અને માર્ક્સનો ઉપયોગ કરીને વિચારધારા કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને આપણી ઈચ્છાઓ સાથે કેવી રીતે જોડાયેલી છે એ બતાવ્યું. એકદમ ક્રાંતિકારી વાત હતી એ સમયે.
અને પછીના પુસ્તકોમાં કોઈ ખાસ થીમ?
હા, શરૂઆતમાં એમનું ધ્યાન વિચારધારા અને પોપ કલ્ચર પર વધુ હતું, પણ પછીના પુસ્તકોમાં જેમ કે વાયોલન્સ 2008 છે, કે પછી લિવિંગ ઇન ધી એન્ડ ટાઈમ્સ 2010, એમાં એમનું ધ્યાન સમકાલીન મૂડીવાદના સંકટ, હિંસાના જુદા જુદા સ્વરૂપો.
હિંસા એટલે?
મુખ્યત્વે સિસ્ટમમાં રહેલી છુપી હિંસા અને આમૂલ રાજકીય પરિવર્તનની જરૂરિયાત, એ તરફ વધુ ગયું છે.
ઓકે, વાયોલન્સમાં શું કહે છે?
એમાં એમની મુખ્ય દલીલ એ છે કે આપણે ફક્ત દેખીતી હિંસા પર ધ્યાન આપીએ છીએ, જેમ કે ગુના, આતંકવાદ.
હા,
પણ મૂડીવાદી સિસ્ટમ દ્વારા જે માળખાગત હિંસા થાય છે, ગરીબી, ભૂખમરો, પર્યાવરણનો નાશ, એને આપણે અવગણીએ છીએ, જ્યારે કે આ છુપી હિંસા ઘણીવાર વધુ ઘાતક હોય છે.
સમકાલીન વિચારકો સાથે સરખામણી? બીજા સમકાલીન વિચારકો સાથે સરખાવીએ તો ઝિઝેકની વિશિષ્ટતા કદાચ વધુ સ્પષ્ટ થાય. જેમ કે યુર્ગન હેબરમાસ, એ તો સંવાદ અને સહમતિ પર બહુ જ ભાર મૂકે છે.
હા, જ્યારે ઝિઝેક તો હેગેલની જેમ વિરોધાભાસ અને સંઘર્ષને જ પરિવર્તન માટે જરૂરી માને છે, સહમતિને તો એ ઘણીવાર શંકાની નજરે જુએ છે. એવી જ રીતે જ્હોન રોલ્સ ન્યાય માટે નિષ્પક્ષ પ્રક્રિયાઓ પર ભાર મૂકે, જ્યારે ઝિઝેક સમાજના મૂળભૂત વિરોધાભાસો અને પેલા વાસ્તવિકના આઘાત પર ફોકસ કરે છે.
એટલે એ કાર્લ શ્મિટ જેવા વિચારકની નજીક જાય, જે રાજકારણને મિત્ર દુશ્મનના ભેદ પર આધારિત ગણતા હતા.
હા, અમુક અંશે કહી શકાય. જો કે ઝિઝેક આ બધું ડાબેરી દ્રષ્ટિકોણથી કરે છે, એ ફરક છે.
અને નોઆમ ચોમ્સ્કી?
હા, બંને સત્તાના ટીકાકાર છે.
હા, પણ પદ્ધતિ બહુ અલગ છે. ચોમ્સ્કી તથ્યો અને પુરાવાઓથી સત્તાનું વિશ્લેષણ કરે છે. કોની પાસે સત્તા છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે.
બરાબર.
જ્યારે ઝિઝેક વધુ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન પૂછે છે, આપણે શા માટે સત્તાનું પાલન કરીએ છીએ, ભલે એ અતાર્કિક કે નુકસાનકારક હોય તો પણ.
ઓકે, એ આપણને સિસ્ટમ સાથે બાંધી રાખતી અજાગૃત ઈચ્છાઓ અને કલ્પનાઓમાં વધુ રસ લે છે. વારસો અને પ્રભાવ.
તો આખરે ઝિઝેકનો વારસો શું ગણાય? એટલું તો નક્કી છે કે 21મી સદીના સૌથી વધુ ચર્ચિત અને પ્રભાવશાળી જાહેર બૌદ્ધિકોમાં એક છે.
ચોક્કસ. એમનો એક મોટો પ્રભાવ એ છે કે એમણે હેગેલ અને ખાસ કરીને લેકાનમાં નવેસરથી રસ જગાડ્યો. આ જટિલ વિચારકોને એમણે સમકાલીન સંસ્કૃતિ અને રાજકારણ સમજવા માટે સુસંગત બનાવ્યા.
બીજું, એમણે ઉદાર બહુ સાંસ્કૃતિકવાદ અને જેને માનવતાવાદી મૂડીવાદ કહેવાય છે, એની ડાબેરી ટીકા માટે એક મજબૂત વૈચારિક માળખું પૂરું પાડ્યું છે.
અને એમની સ્ટાઇલ,
એ પોતે જ એક ઘટના બની ગઈ છે.
હા હા, ઉચ્ચ ફિલોસોફીને પોપ કલ્ચર સાથે ફિલ્મો, જોક્સ, રોજિંદા જીવન જોડવાની એમની રીત ખરેખર અનોખી છે.
આ ઝિઝેકિયન અભિગમ,
હા, એણે જટિલ વિચારોને એકેડેમિક દુનિયાની બહાર પણ પહોંચાડ્યા છે.
સાચી વાત. એ ખાલી એકેડેમિક ફિગર નથી,
ડબાસો
અને અતાર્કિકતાઓને સમજવા માટે એક ભાષા આપે છે, એક દ્રષ્ટિ આપે છે.
ભલે આપણે એમની સાથે સહેમત હોઈએ કે ન હોઈએ,
હા, એમને અવગણવા મુશ્કેલ છે.
એમના કેટલાક અવતરણો પણ એમના વિચારોની તીક્ષ્ણતા અને શૈલી બતાવે છે. એક છે, સિનેમા અંતિમ વિકૃત કળા છે. તે તમને જે જોઈએ છે તે આપતું નથી, તે તમને કેવી રીતે ઈચ્છા કરવી તે કહે છે.
બરાબર. આ દર્શાવે છે કે એ સિનેમાને ખાલી મનોરંજન નથી ગણતા, એ એને એક શક્તિશાળી વૈચારિક સાધન માને છે, જે આપણી ઈચ્છાઓને ઘડે છે.
આપણે શું ગમવું જોઈએ, શું મેળવવું જોઈએ,
હા, એ સિનેમા આપણને શીખવે છે.
બીજું એક વિચારવા જેવું કોટ, આપણા માટે સમસ્યા એ નથી કે આપણી ઈચ્છાઓ સંતોષાય છે કે નહીં, સમસ્યા એ છે કે આપણે શું ઈચ્છીએ છીએ તે આપણે કેવી રીતે જાણીએ.
આ સીધો લાકનિયન વિચાર છે. આપણી જે ઈચ્છાઓ છે એ ખરેખર આપણી છે કે પછી સમાજ, જાહેરાતો, વિચારધારા એણે આપણામાં રોપી છે? ઝિઝેક આપણે આપણી ઊંડામાં ઊંડી ઈચ્છાઓ પર પણ સવાલ ઉઠાવવા કહે છે.
અને પેલું એમનું કદાચ સૌથી ઉશ્કેરણીજનક સૂત્ર, કાર્ય ન કરો, ફક્ત વિચારો.
ડોન્ટ એક્ટ, જસ્ટ થિંક.
આનો શું મતલબ?
આ છે ને, આજકાલ જે તાત્કાલિક વિચાર્યા વગર એક્શન લેવાનો આગ્રહ છે ને, એની સામે એક પડકાર છે.
ઓકે.
ઝિઝેક કહેવા માંગે છે કે ઘણીવાર આપણે કશું કરી નાખવાની ઉતાવળમાં મૂળભૂત સમસ્યાને સમજવાનું ચૂકી જઈએ છીએ.
હા, એવું બને.
એટલે સાચી આમૂલ રાજકીય ક્રિયા પહેલા પરિસ્થિતિનું ઊંડું સૈદ્ધાંતિક વિશ્લેષણ જરૂરી છે. ઉતાવળે કરેલો સુધારો ઘણીવાર સિસ્ટમને જ વધુ મજબૂત બનાવી દે છે.
વિચારવા જેવી વાત છે. રસપ્રદ તથ્યો, ઓછા જાણીતા પાસાઓ.
ઝિઝેક એમના પબ્લિક લેક્ચર વખતે શારીરિક હાવભાવ માટે પણ બહુ જાણીતા છે. પેલું વારંવાર નાકને અડવું, શર્ટ ખેંચવો, જોરશોરથી હાથ હલાવવા,
હા હા,
એ જાણે એમની રજૂઆતનો એક ભાગ જ બની ગયો છે. એવું લાગે કે જાણે વિચારવાની પ્રક્રિયા એમના શરીરમાંથી પણ વ્યક્ત થઈ રહી છે.
બરાબર.
અને એમના વિચારો ભલે ગમે તેટલા ઉગ્ર હોય, પણ એ ક્યારેક પોતાને અંગત જીવનમાં ભયભીત પરંપરાવાદી ગણાવે છે.
ખરેખર?
હા, અને એક બીજી ઓછી જાણીતી વાત, 1990માં જ્યારે સ્લોવેનિયા સ્વતંત્ર થયું ત્યારે એ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પણ લડ્યા હતા.
શું વાત કરો છો, જીત્યા નહીં હોય કદાચ?
ના, સફળ નહોતા થયા. ટીકા અને વિવાદો.
અલબત્ત, ઝિઝેક ટીકા અને વિવાદોથી પર નથી. એમના પર અસ્પષ્ટતાનો આરોપ લાગે છે, જાણી જોઈને જટિલ ભાષા વાપરવાનો.
હા, અને ઉશ્કેરણી પર વધુ ધ્યાન આપવાનું. કેટલાક ટીકાકારો કહે છે કે એ ગંભીર દલીલ કરવાને બદલે બૌદ્ધિક ખેલ વધુ કરે છે, રાજકીય રીતે પણ. હિંસા વિશે, શરણાર્થીઓ વિશે, કે પછી લેનિન જેવા નેતાઓ વિશે એમણે જે કહ્યું છે એના પર બહુ વિવાદ થયો છે. ડાબેરી અને જમણેરી બંને બાજુથી ટીકા થઈ છે.
અને પેલો સાહિત્ય ચોરીનો આરોપ.
હા, અસંગતતા અને ક્યારેક પ્લેજિયરિઝમના આરોપો પણ લાગ્યા છે. આ બધું એમના વ્યક્તિત્વ અને એમના વારસાનો એક ભાગ છે.
તો આટલી બધી ચર્ચા પછી ઝિઝેક પાસેથી આપણે શું લઈ શકીએ? એ કોઈ સહેલા જવાબો તો આપતા નથી કે નથી કોઈ ચોક્કસ દિશા બતાવતા.
સાચી વાત છે. ઝિઝેકનું મહત્વ કદાચ એ નથી કે એ આપણને શું વિચારવું એ કહે છે, પણ એ આપણને કેવી રીતે વિચારવું એ શીખવે છે.
ઓકે.
એ આપણને આપણી જે આરામદાયક માન્યતાઓ છે, આપણી રોજિંદી ટેવો છે, આપણી આસપાસની દુનિયા જે આપણને સાવ સામાન્ય લાગે છે, એ બધા પર સવાલ ઉઠાવવા પડકાર ફેંકે છે. એ આપણને પેલા અસ્વસ્થ કરતા વિરોધાભાસોનો સામનો કરવા કહે છે જેને આપણે સામાન્ય રીતે અવગણવાનું પસંદ કરીએ છીએ.
કદાચ એમનો સૌથી મોટો સંદેશ એ જ છે કે વિચારવું એ પોતે જ એક મુશ્કેલ કામ છે, ઘણીવાર અપ્રિય પણ હોય.
બરાબર. પણ આપણી વાસ્તવિકતાને ખરેખર સમજવા માટે આપણી ઈચ્છાઓ કેવી રીતે ઘડાય છે, વિચારધારા કેવી રીતે કામ કરે છે, સત્તાના માળખા કેવી રીતે ટકી રહે છે, આ બધું જાણવા માટે
આ અસ્વસ્થ કરતા પ્રશ્નો પૂછવા જરૂરી છે.
અનિવાર્ય છે. ઝિઝેક આપણને એ જટિલ અને છુપાયેલી વાસ્તવિકતા તરફ જોવાની હિંમત આપે છે, ભલે એ જોવું હંમેશા ગમતું ન હોય.
એકદમ સાચી વાત.
અજ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.